नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैत तत्त्वाय मुक्ति प्रदायो नमो ब्रह्मणे व्यापिने शाश्वतायो त्वमेकं शरण्यं त्वमेकं वरेण्यं त्वमेकं जगत्पालकं स्वप्रकाशम् त्वमेकं जगत्कर्तुपात्रो प्रहर्तु त्वमेकं परं निश्चलं निर्विकल्पम् भयानां भयं भीषणं भीषणानां गतिः प्राणिनां पावनं पावनानां महोच्चैः पदानां नियन्त्रो त्वमेकम् परेषां परं रक्षणं रक्षणानां वयं त्वां स्मरामो वयं त्वां भजामो वयं त्वां जगत्साक्षिरूपं नमामः सदेकं निधानम् निरालम्बमीशम् भवाम्बोधिपूतम् शरण्यम् व्रजामः भवाम्बोधिपूतम् शरण्यम् व्रजामः जगत्राता विश्वविधाता
हे जगत्राता विश्वविधाता
हे जगत्राता विश्वविधाता
हे जगत्राता
हे सुख शांति निकेतन
हे सुख शांति निकेतन
प्रेम के सिंधु दीद के बंधु
प्रेम के सिंधु दीद के बंधु
दुख दरिद्र विनाशन है
दुख दरिद्र विनाशन
है जगत्रा विश्वविधाता
हे जगत्राता विश्वविधाता
हे सुख शांति निकेतन
हे सुख शांति निकेतन
अखंड अनंत अनादि पूर्ण ब्रह्म सनातन हे
पूर्ण ब्रह्म
हे जगत्राता विश्वविदाता
हे जगदाता विश्वविदाता
जग आश्रय जगपति जग वंदन
जग आश्रय जगपति जग
अनुपम अलख निरंजन हे
अनुपम अलख निरंजन
हे जग त्राता विश्वविदाता
हे जग त्राता
प्राण सखा त्रिभुवन प्रतिपालक
प्राण सखा त्रिभुवन प्रतिपालक
जीवन के अवलंबन हे
जीवन के
શાસ્ત્રો એમ કહે છે કે એકલા આત્માથી કંઈ થતું નથી. આત્મા જો એકલો હોય તો કંઈ થાય, એકલી મોટર હોય તો કંઈ બને નહીં, ડ્રાઈવર પણ એકલો હોય તો કંઈ બને નહીં. પણ મોટર અને ડ્રાઈવર બે ભેગા થઈ જાય તો કામ બને. ડ્રાઈવર મોટરને ચલાવે અને મોટર ડ્રાઈવરને લીધે ચાલે. એકલા ડ્રાઈવરની કિંમત ખરી, પણ મોટર હોય ત્યારે એની કિંમત બહાર આવે. મોટર પણ કામની ખરી, પણ ચલાવનાર ન હોય, ડ્રાઈવર ન હોય તો મોટર પણ કામ આવી શકે નહીં. એવી રીતે એકલો આત્મા કાંઈ પણ કરી શકે નહીં. આત્માને કાંઈ કરવાનું છે જ નહીં, એ તો નિર્ગુણ છે, નિરાકાર છે, નિરંજન છે, શુદ્ધ છે, બુદ્ધ છે. કદી પણ બદ્ધ હતો નહીં, અત્યારે પણ બદ્ધ નથી, ભવિષ્યમાં પણ બદ્ધ રહેવાનો નથી. એને કદી માયાની અસર થઈ નહોતી, અત્યારે પણ નથી, ભવિષ્યમાં પણ થવાની નથી. આત્મા નિર્ગુણ નિરાકાર નિષ્કલંક કહેવાય છે. એકલો આત્મા કંઈ કરી શકે, એકલા પરમાત્મા પણ કંઈ કરી શકે. વેદ કહે છે કે પરમાત્મા હતા તો તે તો હતા જ, એકલા જ હતા. પણ પછી એમણે વિચાર્યું, સંકલ્પ કર્યો કે હું એકલો છું તો થોડું સર્જન થઈ જાય તો સારું. અને એટલે પછી પોતાની જે શક્તિ, જેને પ્રકૃતિ કહેવાય, જે પરમાત્માના આધારે જ રહે, જેને માયાનું પણ નામ આપવામાં આવે, અગ્નિની સાથે જેમ અગ્નિની દાહક શક્તિ રહે, ફૂલની સાથે ફોરમ રહે, સૂર્યની સાથે ગરમી કે ઉષ્મા રહે તેમ આ પરમાત્માની સાથે તેમની શક્તિ પ્રકૃતિ પણ ઝાડની સાથે છાયા રહે તેમ રહે. તો પોતાની શક્તિનો આધાર લઈ અને જગતની રચના એટલે પરમાત્મા પ્રકૃતિની મદદથી કરે. પ્રકૃતિ એમની પોતાની છે. એવી રીતે આત્મા પણ એકલો કંઈ કરતો નથી. આત્માને પણ જો કંઈ કરવું હોય તો પ્રકૃતિની મદદ જોઈએ. જીવન નામની વસ્તુ તો જ બને. આત્માથી જીવન બનતું નથી. આત્મા તો ધી લાઈફ, જીવન સ્વરૂપ જ છે. નવું જીવન બને પણ જો નવું જીવન નવો સંસાર કરવો હોય તો આત્માને પાછી મદદ લેવી પડે, મનની મદદ લેવી પડે, ઇન્દ્રિયોની મદદ લેવી પડે, શરીરની મદદ લેવી પડે, સૂક્ષ્મ શરીરની મદદ લેવી પડે અથવા સ્થૂળ શરીરની મદદ લેવી પડે અથવા બંને પ્રકારના શરીરોની મદદ લેવી પડે. પણ મદદ લેવી પડે તો જગત બને, જીવન બને. આત્મા જ્યારે સ્થૂળ શરીરથી છૂટો પડી જાય, સૂક્ષ્મ શરીરથી પણ છૂટો પડી જાય, ત્યારે પછી જીવન નામની વસ્તુ રહી શકતી નથી. જ્યાં સુધી આત્મા આ સ્થૂળ શરીરમાં હોય, સ્થૂળ શરીર છોડી પણ દે પણ સૂક્ષ્મ શરીર મન ને એના સંસ્કારો એની સાથે હોય, ત્યાં સુધી પાછો એનો ફરીવાર જન્મ થાય, વળી પાછું એ ભવાટવીની અંદર આવ્યા જ કરે. તો આત્મા શરીર સાથે મળે, ઇન્દ્રિયો સાથે મળે, પ્રકૃતિ સાથે મળે, તો જેમ ડ્રાઈવર મોટરની સાથે મળે તેમ જીવનનું કાર્ય ચાલે. આવું શાસ્ત્રો આપણને કહે. હવે મનુષ્ય શરીરની રચના એવી છે કે એનો કોઈ તાગ મેળવી શકતું નથી. આત્માને તો કોઈ પણ પ્રકારનું કલંક લાગતું નથી, કોઈ પણ પ્રકારની મલિનતા સ્પર્શ કરતી નથી. પણ પ્રકૃતિ એક સરખી રહેતી નથી. પ્રકૃતિમાં ફેરફારો થયા કરે, શરીરમાં ફેરફારો થયા કરે, મનમાં ફેરફારો થયા કરે, ઇન્દ્રિયોમાં ફેરફારો થયા કરે. માતાના ઉદરમાંથી જ્યારે શરીર બહાર નીકળ્યું તે વખતે જેવું શરીર હતું તેવું સદાકાળ માટે રહી શકતું નથી. ધીરે ધીરે એ શરીરમાં ફેરફારો થાય, ખબર ના પડે કે શરીરમાં ફેરફારો ક્યારે થઈ જાય. મોટું થાય, વિકારો થાય, વ્યાધિ થાય, રોગ પણ એમાં આવે, એક દિવસ ગડપણ પણ આવી જાય. રામાયણમાં કહે છે કે રાજા દશરથ, મહારાજા દશરથ એકવાર અરીસામાં જોતા હતા. એટલે એમ લાગે છે કે આપણે જેટલા અરીસામાં જોનારા શોખીન છીએ તેવું નહીં, રામાયણ કાળમાં પણ લોકો અરીસામાં જોતા હશે. મહારાજા દશરથ અરીસામાં પોતાનું મોઢું જોતા હતા, તો મુકુટને ઠીક કરતા હતા મોઢું જોઈને. તે વખતે એમની નજર અચાનક કાન ઉપર પડી, તો કાનની પાસેના વાળને એમણે ધોળા જોયા. એક ધોળો વાળ જોયો એટલે મહારાજા દશરથને વિચાર થઈ ગયો કે કાનની પાસે ધોળો વાળ થયો, કાળની કંકોત્રી આવી, હવે આપણે ચેતી જવું જોઈએ. અરીસો મૂકી દીધો અને મહારાજા વશિષ્ઠ પાસે ગયા, ગુરુ પાસે ગયા. ગુરુની પાસે જઈને કહ્યું, ભગવાન આ મારા કાનની પાસે આજે ધોળો વાળ નહીં જોયો. એનું ધ્યાન થયું કે મારી ઉંમર હવે વધારે થઈ ગઈ, હું પ્રૌઢાવસ્થાએ પહોંચી ગયો, હવે મારે રામનો રાજ્યાભિષેક કરી દેવો પડે, યુવરાજ પદ આપી દેવું જોઈએ અને હું પ્રભુ સ્મરણ કરવા માટે એકાંતમાં તપ કરવા જોઈએ. ધોળાવાળ પરથી આવો વિચાર મહારાજા દર્શનને આવ્યો. આપણને ધોળાવાળ પરથી કાંઈ એવા વિચારો આવતા નથી. ઉલટા ધોળા હોય તો કાળા કરવાના કિમિયાઓ આપણે કરીએ, કલ્પ લગાડવામાં આવે. અમારે ત્યાં એક બહુ જ ઘરડા માતા હતા હિમાલયમાં, તો તેમને એવી ટેવ કે જ્યારે જ્યારે આપણે જોઈએ ત્યારે નવી જ સાડી એમણે કરી હોય. દિવસમાં પાંચ છ વાર જોઈએ તો પાંચ છ વાર સાલના બદલેલા જ હોય, અને મેકઅપ કરે, આંખે, ગાલે, ઓઠે બધે જ મેકઅપ, નખ પણ રંગે. એકવાર અમે એમને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી, તો કે તમને કેટલી લાગે, અમને તો લાગે 70 એક હશે, તો કે ના હો 80 ની છું. તો 10 વર્ષ તમે નાના દેખાવ છો, તો કે 80 આમ મને થયા. આ મેકઅપ પરથી જલ્દી ન જણાય, બની શકે. કેટલી વાર મેં એક બીજા ભાઈ આવ્યા, એમણે કહ્યું કેમ છો માજી, તો એને ગુસ્સો થઈ ગયો, મને માજી કહ્યું, ઇન્સલ્ટ કર્યું મારે, હું માજી છું, હું ઘરડી થઈ ગયું છું, એમ નવાઈ લાગી અમને. તમે હમણાં જ કહ્યું 80 વર્ષ થયા, અને આમણે માજી કહ્યું તો શું ખોટું, તો કે નહી હજુ તો હું નાની જ છું, યુવાન છું. તમે મનથી એવું માનો છો, પણ તમારું શરીર તેવું મનાવા દેતું નથી. શરીર તેની સાક્ષી પૂરે છે કે તમારી ઉંમર થઈ ગઈ, આ કુંડી ગઈ છે, વાળ સફેદ. મને કે સફેદ દેખાય છે મારા વાળ, જુઓ વાળ તો ઉઘાડા જ રહે, એટલે એમાં જોવાનું શું. પહેલા તો લોકો ઢાંકતા, એટલે આપણે જોવા હોય તો મુશ્કેલ પડે, પણ હવે તો ઉઘાડા જો, એટલે જોવા હોય કે ના જોવા તરત ખબર પડે જ છે. તમારો કોઈ વાળ ધોળો નથી, નવાઈ ની વાત, તો કે એ જ જોવાનું છે. ને 80 વર્ષે પણ મારા વાળ જુઓ, તો કે હું રોજ બહાર નીકળું, ઘરમાં હોઉં તો કલ્પ કરું છું, લગાડું છું, તો કાળા જ વાળ મારા દેખાય. તો કે તમને તો શું કહું, પણ હજુ જો કોઈ તૈયાર હોય તો હું ફરી લગ્ન કરી શકું. 80 વર્ષે કોણ તૈયાર થાય, એ પાછા કોઈ 85-88 ના હોય તો તૈયાર થાય, ન થાય એવું શું. પણ એને આવા કોણ કે હું કાંઈ હજુ ઘરડી થઈ ગઈ છું. તમે પોતાને પ્રભુનું ભજન તો કરો, પ્રભુનું સ્મરણ કરો. બધા જ વાળ તમારા ધોળા થઈ ગયા છે, અને એને બધાને તમે ઉપર લગાડો છો કાળા કરવા, તો હવે તો કઈ પ્રભુ તરફ વળો. વળીશું, શું ઉતાવળે છે. શરીરનું સુખ અને શરીરની મોહિની એટલી બધી એમને હતી કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. શરીર તો પોતાનું કામ કરે છે. મહારાજા દશરથે તો ધોળો વાળ જોયો અને વિચાર આવી ગયો કે ખલાસ, હવે તો પ્રભુ ભજન કરવું છે. આપણે ત્યાં એવું નહીં કે મોટી ઉંમર થાય તો જ ધોળાવાળ થાય, ઘણાને નાનપણથી ધોળાવાળ, માથાની ગરમી, ખરાબ તેલો વાપરવામાં આવે બજારું, એને લીધે ધોળાવાળ. અમારું અધ્યાત્મ માસિક નીકળે છે ગુજરાતી ભાષામાં, ધાર્મિક માસિક, ગઈકાલે મેં કહ્યું હતું, એના જે તંત્રી મહોદય છે, તંત્રી મહોદય, એ અમે સાથે જ ભણતા મુંબઈમાં, હાઈસ્કૂલથી સાથે ભણતા નાની ઉંમરથી. તો જ્યારે એમની ઉંમર લગભગ 16 વર્ષની થવાવી, ત્યારથી ધોળાવાળ બધા માથે થઈ ગયા. એ ધોળાવાળ સાથે જ એમણે લગ્ન પણ કર્યા. લગ્ન કાળાવાળવાળી છોકરી સાથે કર્યા, પણ એમને ધોળાવાળ. હજુ સુધી ધોળાવાળ છે. એવા ઘણા માણસો સંસારમાં આપણને દેખાય, અકાળે ધોળાવાળ. હવે એ જો વિચાર કરે કે આપણને ધોળાવાળ, કાળની કંકોત્રી, કંઈ કામ કરવું નથી તો ના ચાલે. પણ અમુક અવસ્થા જ્યારે થાય છે શરીરની, ત્યારે ધોળાવાળ કુદરતી રીતે થવા લાગે. આપણે ઈચ્છીએ તોય થાય, ન ઈચ્છીએ તોય થાય. કરચલીઓ પડવા જ લાગે, દાંત હાલવા જ માંડે, તૂટવા જ માંડે, દર્દ થવા જ માંડે શરીરમાં. આ બધું સહજ છે. તે વખતે માણસે ચેતી જવું જોઈએ કે હવે બહુ થયું, મોત ગઈ થોડી રહી, નારાયણ અપચેત. ઘણો વખત વીતી ગયો, થોડોક જ રહ્યો છે, નારાયણ હવે ચેતો. હવે કાંઈક દાન કરો, હવે કાંઈ પુણ્ય કરો, હવે કાંઈ તપ કરો, હવે કાંઈ સત્સંગ કરો, ચેતો. તો ચેતવાનો એ સમય છે. જે પહેલા ચેતી જાય એને તો જીવનમાં પછી પાછળથી ચેતવાનું નથી. પણ જે પહેલા નથી ચેત્યા, બાલપણમાં નથી ચેત્યા, કિશોરાવસ્થામાં નથી ચેત્યા, યુવાનીમાં નથી ચેત્યા, એને ઘડપણમાં ચેતવાનો છેલ્લો મોકો છે. ઘડપણમાં પણ જો નહીં ચેતે તો ખલાસ, કાળ પછી કોળિયો કરી જશે અને આવો ઉત્તમ મનુષ્ય શરીર ફરી ફરી નહીં મળે. રામાયણ એ વાત કહે કે દશરથ રાજા ચેતી ગયા સફેદ વાળ જોઈને જ. હવે રામનો રાજ્યાભિષેક કરી અને વશિષ્ઠ મુનિએ પણ એને સમર્થન આપ્યું કે બરાબર છે, ક્યાં સુધી રાજા રહેશો, ઘણો વખત થઈ ગયો, હવે તમે રાજ્ય પદ છોડી દો, રામનો રાજ્યાભિષેક કરો, બરાબર છે, રામ સૌને પ્રિય છે માટે રામનો રાજ્યાભિષેક કરો. કેવી મોટી વાત છે. અને પછી વશિષ્ઠે ગુરુના કહ્યા પ્રમાણે રામના રાજ્યાભિષેકની તૈયારી કરી. એ તો રાજ્યાભિષેક થઈ શક્યો નહીં, વચ્ચે ગ્રહ યોગો નડ્યા, પંચર પડ્યું, મંત્રા આવી, કૈકેયી આવી, ન થઈ શક્યો. પણ મહારાજા દશરથે તે સંકલ્પ કરી જ નાખ્યો કે રામનો રાજ્યાભિષેક કરવો છે. જો બધા જ માણસો આમ વિચારે કે ભાઈ અમુક ઉંમર થઈ ગઈ આપણી, પછી આપણે સેવા જ કરો, ભક્તિ જ કરો, તપ જ કરો, છોકરાઓને સોંપી દો, બીજાઓને સોંપી દો, તો કેટલું આનંદભાઈ વાતાવરણ થઈ જાય. બોલો, આપણા દેશમાં માણસો ઘરડા થાય છે તો પણ લાલસાઓ રાખે કે હજુ હું કાંઈ પ્રધાન બનું, હજુ કાંઈ મેમ્બર બનું, અને એને માટે કાવા દાવા કરે. કાવા દાવા વગર હમણાં થવાતું જ નથી, કરવા જ પડે. અને એ એક વાર બન્યા પછી એમ ઈચ્છા કરે કે મરું તો પણ આના પર જ, આ ખુરશી પર જ મરું, આવી ઈચ્છા કરે. અને બદલે જો ઘરડાઓ સમજી જાય કે આપણને 60-65-70 થયા, બહુ થઈ ગયું, યુવાનો નેતા આપો, આપણે સલાહ આપો, આપણે સલાહ આપો, સેવા કરો, સેવાના ઘણા ક્ષેત્રો છે, પણ હવે સક્રિય રીતે રાજગાદીમાં રસ નહીં લેવો, રાજકારણમાં સક્રિય રીતે ભાગ ન ભજવો, પાર્લામેન્ટમાં નહીં જવું, એસેમ્બલીમાં નહીં જવું, કારણ કે હિન્દુસ્તાનમાં બધે જ કાયદો છે કે 58 પછી ગવર્મેન્ટ સર્વિસીસમાં રિટાયર થવું પડે, વધારે સારો અમલદાર હોય તો 2 વર્ષ વધારે આપે છે, 60, તો રાજકારણમાં 65-70 પછી કેટલું. પણ ઘરડાઓ પણ હટતા નથી, ઘરડાઓ ન હટ્યા એટલે હિન્દુસ્તાનનો નકશો બદલાઈ ગયો. ઘરડાઓ હટ્યા નહીં, હટવાની ઈચ્છા એમણે રાખી નહીં, અને સત્તાની લાલસામાં પડી ગયા ઘરડા માણસો. આખી જનતા પાર્ટી બગડી ગઈ, ઘરડાઓ બગડી ગઈ, ખ્વાહિશો દરેકને હતી, ગમે રહી અમે બનીએ. તો રામાયણ કેટલું કહે છે આપણને કે જ્યારે વૃદ્ધાવસ્થા આવી જાય તો માણસે સમજીને રિટાયર થઈ જવું, નિવૃત્ત. રિટાયર થયું એટલે સેવા કરવી, પાછી ભજન કરો, તપ કરો, પણ ઈચ્છા ખુરશીની ના રાખો, મોહ ના રાખો, સત્તાનો મદ ન રાખો. કેટલી સરસ વાત છે. અને રામાયણની કથાઓ તો આપણે સાંભળી અને વાંચીએ, પણ એમાંથી આવા સંદેશાઓ ચીંતા નથી. એટલે પછી જે પ્રકારની શાંતિ થવી જોઈએ તેવી શાંતિ માનવને અને સમાજને થતી નથી. અમે આપણે ગરડપણ આવે પછી સમજી જવું જોઈએ કે બસ પ્રભુએ ખાવાનું આપ્યું છે ને, ભજન કરીએ, હવે છોકરાઓને ટ્રેન અપ કરી દો એ કરવા માટે, ક્યાં લગી આપણે કરશું, આ નાનપણથી કરતા તો રહ્યા છે, હવે કંઈક પરમાર્થનું કામ પણ કરીએ ને આપણે, એવું સમજનારા ઊંચા હોય. ઘડપણ આવે અને જવાનો વખત આવ્યો હોય તો પણ કટકટ કર્યા જ કરે, ઘરમાં ધ્યાન રાખ્યા જ કરે, કદાચ વપરાઈ જશે તો, કદાચ ઓછું થઈ જશે તો. એટલે ઘરમાં જ્યાં હોય ત્યાં પણ શાંતિથી રહે નહીં અને રહેવા દે પણ. બહુ ઓછા માણસ એવા હોય કે જે શાંતિથી રહે અને રહેવા દે. તો એક ધોળો વાળ દશરથ રાજાને માટે સાવચેતીનો મહાન સૂર કાઢનારો થઈ ગયો, નીકળી ગયા. પ્રાણ એમનો તો પછી જતો રહ્યો, કારણ કે નકશો બદલાઈ ગયો, રામને તો વનમાં જવું પડ્યું અને દશરથ રાજા તે આઘાતને સહી શક્યા નહીં, એટલે શરીર જ એમનું શાંત થયું. રામ ઉપર એટલો બધો પ્રેમ હતો મહારાજા દશરથ, જીવી શક્યા. પણ જીવ્યા હોત તો રામનો રાજ્યાભિષેક કર્યા પછી મહારાજા દશરથ ત્યાં જ એકાંતમાં રહેતા અયોધ્યામાં પ્રભુ સ્મરણ કર્યા કરત. રામને સલાહ, રાજકારણમાં કંઈ સલાહની જરૂરત હોત તો રામને આપવાનું. કોઈ પણ પ્રકારની ધનની, સત્તાની, યશની ઈચ્છા સિવાય તો ચોથાપણ જે કહેવાય એ ચોથાપણમાં તો માણસે ચેતી જવું જોઈએ અને પ્રભુનું સ્મરણ કરવું. એક સરખું સ્મરણ પહેલેથી કરીએ તો ઘણું સારું. યુવાવસ્થામાં આપણે જાગી જાઓ અને યુવાવસ્થામાં જો જાગી જાઓ અને પ્રભુનું સ્મરણ કરો તો પછી ઘડપણની કાંઈ ચિંતા કરવાની રહી નહીં તમે. પણ જો તમે યુવાવસ્થામાં નથી કરી શક્યા તો છેવટે વૃદ્ધાવસ્થામાં તો જાગો છો, કારણ કે વૃદ્ધાવસ્થા એ જીવનનો છેલ્લો તબક્કો છે, પછીથી કોઈ સમય આવવાનો નથી. વૃદ્ધાવસ્થા પછી બાળક પણ ફરી નથી આવવાનું, યુવાની ફરી નથી આવવાની, એ તો ગઈ. એટલે વૃદ્ધાવસ્થા જો એકવાર શરૂ થઈ ગઈ તો એનો અર્થ એવો થયો કે હવે આપણે કાળ તરફ જલ્દી જલ્દી જતા ગયા છે, ક્યારે હવે પડદો પડી જશે કાંઈ પણ નહીં કહેવાય. એટલા માટે આપણે ચેતી જવું જોઈએ, બધાએ ચેતવું જોઈએ. પણ પ્રૌઢાવસ્થા 50 વર્ષ પછીની જે અવસ્થા શરૂ થાય તે દરમિયાન તો બધાએ ચેતી જવું જોઈએ કે હવે કદાચ ક્યારે પડદો પડે કાંઈ જ કહેવાય નહીં. એટલા માટે જે કરવાનું છે તે વહેલી તકે કરવું, કે જેથી પાછળથી પસ્તાવવું પડે નહીં અને જવાનો સમય થાય ત્યારે શાંતિ. યુવાવસ્થામાં પણ જો આપણને કેફ ન લાગે, મોહ ન લાગે, લાલસા ન લાગે, અને યુવાવસ્થામાં પણ જો થોડોક સત્સંગ કરીએ, થોડા જપ કરીએ, થોડું તપ કરીએ, થોડું ધ્યાન કરીએ તો કેટલો બધો આનંદ થાય. થોડું દાન કરીએ, બોલો, થોડી સેવા કરીએ અને કામ પણ કરીએ, પૈસા કમાવા માટે પણ પ્રવૃત્તિ કરીએ, બધું કરીએ સાથે સાથે, તો પછી યુવાવસ્થા યુવાની છે તે પણ શોભે, અલંકાર બની જાય, ભૂષણ જેવી થઈ જાય. અને પછી જે વૃદ્ધાવસ્થા આવે એ શાંતિવાળી અવસ્થા આવે, બહુ જ શાંતિવાળી અવસ્થા આવે. આ અવસ્થા યુવાની અવસ્થાને સાચવવાની, બધા સાચવી શકતા નથી. યુવાની અવસ્થા, મદની અવસ્થા, અહંકારની અવસ્થા થઈ જાય, મોહની અવસ્થા થઈ જાય તો તે વખતે માનવ બુદ્ધિને ખોઈ દેશે, સદબુદ્ધિ એની રહી શકતી નથી, ઉદંડતા આવી જાય છે, નશો આવી જાય છે. તે યુવાનીને જો કોઈ કાબૂમાં કરી શકે અને જો પરમાત્મા તરફ વાળી શકે, સદબુદ્ધિથી સંપન્ન કરી શકે તો પછી કહેવાનું શું. એક સાધુ હતા, એ સંત પુરુષ એક જ વાક્ય બોલ્યા કરે, હરદ્વારમાં રહેતા અને હરદ્વારમાં જે ઘાટ છે અરકી પેઢી, એ ઘાટથી આપણે હરદ્વાર નગર તરફ જઈએ તો રસ્તામાં દુકાનો આવે બધી, એ દુકાનોના એક ઓટલા પર બેસે અને એક જ વાત કયા કરે, અગલી છોડો, પીછલી છોડો, બિચકી લેના પકડી, એમ બોલે. અગલી છોડો, પીછલી છોડો, બિચકી લેના પકડી, હિન્દીમાં બોલે કે ભાઈ આગળની છોડી દો, પાછળની છોડી દો ને વચ્ચેની જે છે ને પકડો. તો એકવાર ત્રણ છોકરીઓ, પંજાબી છોકરીઓ, ગંગાજી સ્નાન કરવા ગયેલી, સ્નાન કરીને પાછી વળતી હતી, ત્યાંથી પસાર થતી હતી માણસો સાથે, અને આ સાધુનો અવાજ છે, અગલી છોડો, પીછલી છોડો, બીચકી લેના પકડી, વચ્ચેની ને પકડી લો. છોકરીઓ તો ગરમ થઈ ગઈ, ઉભી, બે ત્રણ વાર એમણે આ વાત સાંભળી નહોતી, એને તો ગુસ્સો થઈ ગયો. છોકરી આવીને કહ્યું, ક્યાં બકતા હૈ, શું બકો છો? તો પેલા સાથે એમ જ કહ્યું, અગલી છોડો, પીછલી છોડો, બીચ વાલી કોલો પકડી, વચ્ચેની ને પકડો. પેલી વચ્ચે જે છોકરી હતી ને એક આગળ ચાલતી હતી, એક પાછળ ચાલતી હતી, એક વચ્ચે એકદમ મારવા તૈયાર થઈ ગઈ સાધુને કે આ બોલવાનું બંધ કર, નહીં તો અત્યારે બધાની વચ્ચે ખોખરો કરીશું. ગરમ થઈ ગઈ, પંજાબી લોહી હતું, માણસો ભેગા થઈ ગયા, તમાશાને તેડું શું હોય? તો કે અમારી મશ્કરી કરે છે અને વળી અત્યારે કોળ કામણગારાને જાગ્યા છે, મછલીને પકડવાના કોળ, પણ હું કાંઈ એમ હાથમાં આવું એમ નથી. ખૂબ ભેગા થઈ ગયા લોકો, ઓ વાહ થઈ ગઈ. પછીથી વચ્ચે પડેલા માણસોએ પેલા સંતને કહ્યું કે ભાઈ આ છોકરીઓ ગરમ થઈ છે, હવે ઠંડી પાડો, માફી માગો એમની, આ વચલી તો બહુ જ ગરમ થઈ ગઈ છે. તો કે મારે માફી માગવા જેવું કંઈ છે જ નહીં, મેં જે કહ્યું છે તે આ સમજતા નથી એટલે ગરમ થયા. તો કે તમે શું કહ્યું? તો કે મેં તો એમ કહ્યું ને અગલી છોડો, આગળની છોડો. તો આગળની તો બાલ્યાવસ્થા છે, ખેલકૂદમાં વીતી જાય, એને છોડી દો. એ વખતે તો કંઈ ભાન રહેવાનું જ નથી. બાલસ્તાવત ક્રીડા શબ્દ, બાલક પણ હતું ત્યાં સુધી ખેલકૂદમાં બાલક પણ ચાલી ગયું. પાછલી છોડો, પાછલી વૃદ્ધાવસ્થા છે, એ વખતે શું થવાનું છે? વૃદ્ધાવસ્થા દરમિયાન કોઈક જ પ્રભુને માર્ગે સારી રીતે આગળ વધે, કોઈ સુખી જીવ પુણ્યાત્મા હોય, સંતાનો સારી રીતે સેવા કરતા હોય, બીજી કાંઈ ચિંતા ન હોય તો તે પ્રભુનું નામ લઈ શકે. નહીં તો વૃદ્ધાવસ્થામાં તો બહુ ચિંતાઓ હોય છે, ઘણા છોકરાઓ માનતા ન હોય, સેવા કરતા ન હોય, બહુ જ બધું. હમણાં અમે ઇંગ્લેન્ડમાં હતા તો ત્યાં એક વૃદ્ધ માતા આવતા અમારી પાસે, તો જ્યારે જ્યારે આવે ત્યારે રડે, માં સર્વેશ્વરીની પાસે બેસીને પણ રડે, એમને પોતાના દિલની વાતો કે. બહેનો હંમેશા કોઈ બહેનને જોઈએ તો પોતાનું દિલ જલ્દી ઉગાડતા હોય. માતાજી મારી સાથે રહેતા જ્યારે ત્યારે માતાજીની સાથે પણ એવી રીતે ઘણી બહેનો વાતો કરે દેશ પરદેશમાં. હવે માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો નથી તો માં સર્વેશ્વરી આવે રહે છે, તો એમની આગળ પણ બહેનો પોતાનું દિલ જલ્દી ઉગાડે છે. એટલે બેન વાત કર્યા જ કરે, રડતા રડતા વાત કરે કે મારા જે છોકરાઓ છે તે છોકરાઓને મેં મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, હવે તે છોકરાઓ મારી સામે જોતા પણ નથી અને તે છોકરાઓ મને મેણા જ મારે છે, મને બહુ તકલીફ છે, શું કરું? ઘણી વાર થાય છે કાપઘાત કરીને આ અવસ્થા, ઘણા કુટુંબોની અવસ્થા. કોઈ સુખી જીવો જેમના સંતાનો સારા હશે તે પોતાના માતા પોતાની પિતાની સેવા કરે છે, બધા નથી કરતા, આપણા દેશમાંય નથી કરતા. આ સ્થિતિ અત્યારે થઈ છે, પરણ્યા વગર કરે છે પણ પરણ્યા પછી કંઈક આગું પાછું થોડુંક થવા માંડે છે. કેટલાક માતા પિતાની સેવા કરે એના જેવું ઉત્તમ કાંઈ નહીં, એના આશીર્વાદ જે પામે એ જીવનમાં કદી દુઃખી થાય જ નહીં, કોઈ દુઃખી ન થાય. માતા પિતાના આશીર્વાદ મળે છે, અમારા જીવનમાં અત્યારે ખૂબ સુખ, ખૂબ શાંતિ. એનું કારણ ઘણા કારણો, એમાંનું એક કારણ એ છે કે માતાની સેવા, આ મોટા મોટું કારણ. હિન્દુસ્તાનમાં કોઈ મહાત્મા એવા થયા નહીં, બોલો કોઈ મહાત્મા હજુ સુધી થયા નહીં કે જે પોતાની માતાને પોતાની સાથે રાખે વર્ષો સુધી, અને વળી પરદેશમાં પોતાની માતાને લઈ ગયા હોય એવા તો કોઈ મહાત્મા ઇતિહાસને પાને નથી, કોઈ છે જ નહીં. મહાત્માઓ એકલા જ આવે, માતાઓ તો ઘેર રડતી હોય, કકડતી હોય, એના મોઢા જોવા તલસતી હોય તો એ છોકરાઓ ઘેર ન જાય, સાધુ થયેલા, સંન્યાસી થયેલા. જાય તો સમાજ ફોલી ખાય, કાલે આ માયામ પડ્યો સાધુ થી નિવૃત્ત, તારે શું બા, તારે શું બા. એ કોકની માતાને કે માં આવો, કોકની માતાને, પોતાની માતાને માને ખોટો વૈરાગ વચ્ચે આવે. તો માતાજીને 32 વર્ષ સુધી મેં પાસે રાખ્યા, ઘર છોડ્યા પછી પણ 32 વર્ષ જ્યાં પણ જઈએ ત્યાં સાથે 24 કલાક. એટલે મારે માટે મા સર્વેશ્વરીનું નવું નથી, માતાજી મારી સાથે રહેલા જ હતા 32 વર્ષ, ગયા વર્ષે જ શરીર શાંત. તો એના અંતરની શાંતિ એનો આશીર્વાદ છે કે જ્યાં પણ હું જઉં ત્યાં. સૌથી પ્રથમ દેવ જો આપણા કોઈ હોય જીવનમાં તો માતા, પ્રત્યક્ષ દેવ છે, બોલે છે, ચાલે છે, હાલે છે, આપણે દુઃખી હોઈએ તો આંખમાં આંસુ લાવે છે, આપણે માટે પ્રાર્થના કરે છે. માતા અને પિતાની જે સેવા કરે એને દુનિયામાં કોઈ દેવની સેવા કરવાની જરૂર નથી, એમાં બધા દેવો આવી જાય. જેમ ગાયમાં બધા દેવતા આવી જાય એમ માતામાં બધા તીર્થો આવી જાય છે, અને એની સેવા કરવી જોઈએ. કરનારા બધા નથી, કોઈક જ કરે છે. તો બહુ જ રડતી હતી એ, એટલી બધી રડે એ બેન ઓહો આંખમાંથી આવે, જયારે જયારે આવે ત્યારે રડે. પછી અમે એમને હિંમત આપતા કે ભાઈ તમારે આટલું બધું દુઃખ હોય તમે છૂટા થઈ જાઓ. હવે તો ઇંગ્લેન્ડમાં ગવર્મેન્ટ મદદ કરે છે એકલા રહેનારને પણ, તો તમે છૂટા થઈ જાઓ, આ રોજનો ક્લેશ છે તમારે તો. પણ એની જે મમતા હતી માતા તરીકેની, તે છોકરાઓ આવું સામુ નહોતા જોતા તો પણ છૂટા થવાય તૈયાર નહોતી થવા દીધી. કેવી મમતા છે માતાની, હેરાન થતી હતી તો પણ કે મારા છોકરાઓને સદબુદ્ધિ આવે તો સારું, પ્રાર્થના કરું. બોલો, એટલી બધી દુઃખી થતી હતી માતા. આવું બને છે સંસારની અંદર, પ્રત્યક્ષ દેવતાઓ છે આ દુનિયાની અંદર, બીજા કોઈ દેવતાઓને આપણે શોધવાના જ નથી, પથ્થરના દેવતાઓને શોધવાના નથી, આ પ્રત્યક્ષ દેવતાઓ આપણા છે. તો ગળપણમાં કોઈક જ માતા પિતા સુખી જેમના છોકરાઓ સારા હશે, અને સારા હોય તો આપણું શરીર સાથ ન આપતું હોય તો શું કરો લો. તમે કે જરા તટ્ટાર બેસજો અડધો કલાક ધ્યાનમાં બેસવાનું છે, એ બેસાતું નથી કમર. કે આસન વાળો જોઈએ, પદ્માસન વાળો જોઈએ, જરા પગ ઊંચો કરો સાંકળ પર. શરીર સાથ આપતું નથી, હવે શરીરમાં શક્તિ રહી લાચારી થઈ ગઈ, ગળપણ લાચારીનું જીવન. એમાં કોઈ વ્યાધિ લાગુ પડી ગયો તો કહેવાય. એટલે યુવાનીને પકડો સંત કે છે, એ સંતે કહ્યું કે આગળીને છોડો, પાછલી વૃદ્ધાવસ્થાને છોડો, બીચકી યુવાની પકડો. જે યુવાનીને પકડે તે સુખી થઈ જાય. યુવાનીમાં ભજન, પણ યુવાનીમાં ભજન કરવાનું બહુ જ અઘરું, ધારીએ તેટલું અઘરું નહીં. સાપને વશ કરવાનું બહુ અઘરું, બોલો. હાથીને પકડવાનું બહુ અઘરું, વાઘ સિંહને વશ કરવાનું, પિંજરામાં પૂરવાનું બહુ અઘરું. એવી રીતે આ યુવાનીની અંદર બધી જ ઇન્દ્રિયો બહેર મારી ગઈ હોય, છકી દોડા કરતી હોય, ઘટમાં ઘોડા થન ગમે આ તમ વિંજે પાક, અનડીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. ઝવેરચંદ મેઘાણીએ યુવાની વિશે કહ્યું, ઘટમાં ઘોડા થન ગમે આ તમ વિંજે પાક. આવી યુવાની, એને જો કોઈ બાંધી લે તો પછી બાકી શું. એટલે સંત પુરુષે કહ્યું કે તો આ કહું છું કે બીચકી લે ના પકડી, વચલી અવસ્થાને પકડો. એમ આ છોકરીઓ તો નકામી ગુસ્સે થઈ મારા પર, ત્યારે પેલી છોકરીઓ પછી ઠંડી થઈ. અને માણસોએ પછી એ મહાત્માને કહ્યું કે ભાઈ ઉપદેશ તમે આપો એ બરાબર, પણ સમજાય એવો આપો તો સારું, નહીં તો આ ગરબડ ગોટાળામાંથી બધા તમારા મર્મને સમજતા નથી. અટપટીવાળી સહેલાઈથી સમજાતી નથી, કોઈક જ સમજે છે. તો શરીર આવ્યું આપણી પાસે, પ્રભુની બહુ કૃપા, મનુષ્ય શરીર આપણને મળ્યું. કબીર સાહેબ કહે છે કે આ જે મનુષ્ય શરીર છે તે કંઈ આપણને જ મળે છે એવું નથી, શરીર તો બધાને, જે જે જીવનમાં આવે તે બધાને શરીર મળે, દેવોને પણ શરીર મળે, પણ તે શરીર સૂક્ષ્મ શરીર છે, આપણું શરીર સ્થૂળ શરીર છે. અત્યારે અહીંયા કોઈ દેવ આવીને બેસે તો આપણે એને જોઈ નહીં શકીએ, એની ઈચ્છા હોય તે દેખાય એ તો જોઈ નહીં શકીએ, કારણ કે એનું જે શરીર છે એમાં પૃથ્વી તત્વ નથી, પંચમહાભૂતનું નથી, ત્રણમહાભૂતનું, દેવોનું શરીર. પાણી અને પૃથ્વી આ બે તત્વો દેવોના શરીરમાં નથી, સૂક્ષ્મ શરીર, એટલે દેખાય નહીં. એને જમીન પર બેસવાનું પણ ન હોય, જમીન પર એ ચાલે પણ નહીં, અધર જ નહીં. આપણે પૃથ્વી તત્વ અને પાણી તત્વ છે એટલે જમીન પર બેઠા. આ શરીર આપણને પ્રાપ્ત થયું કોના જેવું છે? કબીર સાહેબ કે છે ચાદર જેવું છે, વણકર ચાદર ને વણે. બોલો, કેવી વણે છે? તાણાને વાણાને કેવી વણે આપણને ખબર જ ના પડે. તાણો કયો ને વાણો કયો, એવા આટાપાટાની રમત જાણે રમાયેલી હોય ને કપડામાં, આપણે એને પકડી નહીં શકીએ, એકાકાર બની ગયો હોય. એમાં શરીરને જોવાથી ખબર જ પડતી નથી કે કેવી રીતે આ બન્યું, કયા તત્વોને બન્યું. વધે છે, ઘટે છે, રોગ થઈ જાય છે, અકાળે વાળ ઘરડા થઈ જાય છે, ધોળા થઈ જાય છે, દાંત પડે છે, એક દિવસ રવાના થઈ જવું પડે છે ફાની દુનિયામાંથી, કોઈ અમર નથી. આ જે ચાદર, જીવનની ચાદર, શરીરની ચાદર પ્રભુએ આપણને આપી. એ ચાદરને આપણે તેવી રાખી શકતા નથી. આપણે રાખવા માંગીએ તોય નથી રાખી શકતા. પ્રકૃતિનો એ સ્વભાવ છે કે એક સરખી રહેતી. તમે ઘરમાં રહેવા આવ્યા એટલે ઘર ઘણું સારું હોય, પણ તમે રહેવા માંડો એટલે કંઈક ને કંઈક વિકાર ઘરમાં આવવાના છે. એક સરખી કઈ દિવાલો રહેવાની છે? નહીં રહેવાની. મોટર તમારી એક સરખી રહેવાની છે? જેમ જેમ વખત વીતે તેમ તેમ ઘસારો થવાનો જ છે. શરીરમાં પણ ઘસારો થાય છે. શરીરની ચાદર પણ ગંદી થાય છે. એવી આ ચાદરનું સ્વરૂપ એવું, એનો પ્રકાર જ એવું. પણ જુઓ, કેટલાક માણસો ઘરમાં રહેવા જાય ને તો ઘરને બગાડે. બહુ સરસ ઘર એમને આપણે ભાડે આપ્યું હોય તો જ્યાં ત્યાં પિચકારીઓ મારે, લેટાઓ લખે. ઘણા લોકો તીર્થોમાં જાય છે, ત્યાં ધર્મશાળાઓ હોય તો ત્યાં પોતાના નામો લખતા જાય દીવાલો અમર બનવા માટે. ફલાણાભાઈ આવ્યા હતા, તારીખ આવ્યા, પોતાની સાથે જાય બધાના નામો લખે. આપણા તીર્થોમાં તમે જાઓ તો જોજો, આવી ટેવ લોકોને પડી હોય. એ લોકોને સાફ કરવામાં બહુ શ્રમ પડે. જેવી છે તેવી દિવાલો રાખે નહીં, ઉલટી બગાડે. મનુષ્યને શરીર મળ્યું, નાનો હતો ત્યારે કેવો હતો વિચાર કરો. બાળક કેવું હોય છે? બાળક કોઈના ખોળામાં બેસે ને કશું જ નથી. પણ તમે કોઈના ખોળામાં બેસી શકો? બેસી શકો? તમને કંઈક જરા ખોળામાં બેસો તો તમને વિચારે હું ખોળામાં બેહું? હું તો ખોળામાં બેહાડું એવું છું, બેહું ગોળી. બાળકને આ વિચાર જ નથી. તો જેમ બેસી, કોઈ પણ સ્ત્રીના ખોળામાં બાળક બેસી જાય છે. કોઈ પણ સ્ત્રીની પાસે બાળક બેસે છે. જો કોઈ પણ સ્ત્રી એને બોલાવે છે પ્રેમથી, બાળક એની પાસે બેસે છે. પણ મોટો થયા પછી માણસ નથી બેસી શકતો. બેસે છે એટલે વિચાર કરે છે, આ મારી નથી, આ નથી, એની પાસે બેસાય. અને સ્ત્રી પણ વિચાર કરે છે, એટલે તું બેઠો, એટલે તું અડ્યો. અજાણતા અડી જવાયું હોય તો કે હે મિસ્ટર, ટેકાણું છે કે નહીં? બાળકને આવું કાંઈ નથી. બાળક બેસે છે, બાળક અડે છે, કશું નહીં. એના મનમાં કોઈ વિકાર જ નથી. એના મનમાં ભેદભાવ છે, નિર્મળતા, નિર્દોષતા. બાળક એટલે નિર્દોષ, પ્રભુનું સર્જન છે. બોલો, એને મારું પણ નથી, તારું પણ નથી. એને તમે ગમે એટલો મારો, માં ગમે એટલો મારે, કદાચ એને ભૂલ થઈ હોય તો બે મિનિટ પછી પાછો માની પાસે જઈને બે જુબા માર ખાવું છે આપણે. ભૂલી મોટા માણસો ભૂલી શકે? એને તો કેટલી ગાંઠ વાળે, યાદ કર્યા કરે, મને આવું કહ્યું તાળે, આવું કહ્યું, આવું કહ્યું, હું પણ જોઈ લઉં છું, હું પણ જોઈ લઉં છું. બાળકનો આ સ્વભાવ છે. બોલો, નિર્દોષતા અને નિર્મળતા બાળકની અંદર. તો આપણે સંસારમાં આવ્યા ત્યારે કેવા હતા? નિર્દોષ હતા, નિર્મળ હતા. આપણી અંદર જે વિકારો હશે ને તે બધા દબાઈ ગયેલા. એ વખતે બહાર નહોતા આવ્યા, બહાર તો બધું નિર્મળ દેખાતું. હવે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ શું થતું ગયું? ઓળખતા થયા, આ મારું, આ પરાયું, આ પ્રેમ કરવા જેવું, આ નહીં પ્રેમ કરવા જેવું. અનેક પ્રકારના ભેદભાવના વિચારો આપણા મનને અસર કરતા ગયા છે, થતું ગયું. એવું અભેદભાવ રહ્યો નથી. જેમ જેમ મોટા થયા તેમ વાસનાઓ, વિકારો બધું આવવા માંડ્યું. એટલે આપણા જીવનની ચાદર જે હતી, મનની ચાદર, એ બગડતી ગઈ. કબીર સાહેબ કહે છે કે ચાદર બગડતી ગઈ. નાની અવસ્થામાં બાળક હતા ત્યારે જે જીવનની ચાદર ચોખ્ખી હતી, એ જીવનની ચાદર મોટા થયા એટલે રાગ દ્વેષના ડાઘા લાગી ગયા, કામ ક્રોધના ડાઘા લાગી ગયા, અહંકારના ડાઘા લાગી ગયા, અનેક જાતના બુરા વિચારો, બુરા કર્મો કરતા થઈ ગયા આપણે. એટલે આ ચાદરને ધબ્બા પડી ગયા, ઢાબા પડી ગયા છે. એને માટે આપણે તપ, વ્રત, જપ વગેરે કરીએ છીએ, આ ધબ્બા દૂર થાય. સત્સંગ વગેરે કરીએ છીએ તો કેટલાક માણસો પછી જાગે છે અને જીવનને નિર્મળ કરવાને માટે પ્રયત્ન કરે છે કે આપણે આ જીવનને નિર્મળ કરો, આ જીવનને સર્વ પ્રકારના દોષોમાંથી મુક્ત બનાવો. વધારે હવે મેલું ન કરીએ, આપણે વ્યસનોથી રહિત કરીએ, દુર્વિચારોથી એને દૂર રાખીએ, ખોટા કામો ન કરીએ, સારા માણસને છાજે તેવું જીવન જીવીએ. એવા કેટલાક સંકલ્પો માણસો કરે છે. તો કબીર સાહેબ કહે છે કે આ ચાદર કેવી ચાદર છે? પ્રભુએ આપેલી, દેવતાઓને પણ આપી, માણસોને પણ આપી, ઋષિઓને પણ આ ચાદર આપી છે. કોઈને શરીર વગર ચાલતું જ નથી, શરીરરૂપી ચાદર છે આ. અને તે ઝીણી ઝીણી બેની એવી વણેલી છે, ઝીણી ઝીણી કે ખબર જ પડતી નથી કે કયો ધાતુ ક્યાં એમાં ગયો. આપણે ત્યાં એવી ચોતારી ખાદી થાય છે, એનું નામ ચોતારી ખાદી. તો ચોતારી ખાદી તમે જુઓ તો એમાં કોઈ પણ સૂત્ર તમને ન દેખાય નથી. સાફ એ જાતની આ ચાદર ઝીણી ઝીણી વીણેલી છે. પંચતત્વ પંચમહાભૂતો આની અંદર છે, પ્રાણ છે જુદા જુદા, આની અંદર પરમાણુઓ પરિબળો છે, એવી આ ચાદર છે આપણી. તો કબીર સાહેબ કે છે કે મને પણ આ ચાદર તો મળી, હું પણ આવ્યો સંસારમાં તો શરીર લઈને તો આવ્યો, શરીર વગર તો આત્મા એકલો તો કંઈ કરતો જ નથી, મેં કહ્યું પહેલા છે. અને એકલું શરીર એ કાંઈ કરી શકે નહીં, બે ભેગા થાય તો જ મોટર ને ડ્રાઈવર તો જ જીવન ચાલે. એટલે મોટા મોટા પુરુષો પણ જયારે અવતાર ધારણ કરે, જન્મ ધારણ કરે લોક કલ્યાણને માટે, તો એમને ચાદર તો લેવી જ પડે, શરીરરૂપી ચાદરમાં તાવવાની છે. એ લીલા કરે, એ ચાદરને બગાડી નહીં, ચોખ્ખી કરે. અને બીજાની ચાદરો જીવનની બગડી હોય એને ચોખ્ખી કેમ કરવી તેના રસ્તા પાછા એ બતાવતા જાય. પોતાની ચાદર તો ચોખ્ખી રાખે પણ બીજાની ચાદર ચોખ્ખી રાખવાના રસ્તા બતાવે છે. તો કબીર સાહેબ કહે છે કે મેં શું કર્યું, જો કે ત્યો ધરી દીની ચતરિયા, મેં તો જેવી હતી તેવી આપી દીધી, મેલી નથી કરી, મેં ચોખ્ખી જ રાખી મારી ચાદર, જીવનની ચાદર. બધા આવું કરી શકતા નથી, આપણને જે ચાદરો વાપરવા પ્રભુએ આપી છે એ જીવનની ચાદરો આપણે બગાડી રાખી. એ તો કોઈ કબીર સાહેબ જેવા જ મહાપુરુષો હોય તે પોતાના જીવનની ચાદરોને દિવ્ય રાખે છે, અલૌકિક રાખે, વધારે સારી બનાવીને આપે. કેટલાકનું એક ભાઈને મેં કપડું આપેલું, જરા ઉડજો આપેલું, ના નહીં જોઈતો, નથી જોઈતો, ક્યાં કરે, મેં કહ્યું તમારે ઓઢવાનું ઓછું લઈ લો. તો મેં કહ્યું જુઓ ભાઈ મારી પાસે ધોયેલું હતું પણ એક વાર મેં વાપરેલું છે ઓઢવા, તો કે કાંઈ નહીં તમારો પ્રસાદ કહેવાય, નહીં જોયું એમણે, કરચલી પડી ગયેલી ચાદર એક વાર મેં વાપરેલી એટલે પણ એને લીધી. અને પછીથી જયારે શિયાળો પૂરો થઈ ગયો વાપરી એને ત્રણ ચાર મહિના સુધી, પછી એ મને પાછી આપવા મને કહ્યું મારી છે, તો ક્યાં તમારી છે, એને એટલી સરસ ધોયેલી અને ઇસ્ત્રી કરેલી પોતાનાથી, એકદમ કડક ઇસ્ત્રી કરેલી, આપણું મગજ કામ ન કરે. મેં કહ્યું મેં તો આપેલી જરા કરચલી વાળી હતી, થોડી મેલા જેવી પણ દેખાતી, બહુ ચોખ્ખી છે ને ટાઈટ એકદમ થઈ છે ઇસ્ત્રી, એટલે આમ ટાઈટ હાથમાં પકડીએ તો આમ કડક, જરાય ઢીલું નહીં. કે તમે મને આપી તેને આભાર તમારો, મેં વાપરી હવે હું જરા વધારે સારી કરીને આપું ને, કે તમે જ હવે રાખો, મેં આપી એટલે આપી જ સમજો ને, હવે મારે શું કરવું છે. તો કે મારા જેવા કોઈ બીજાને આપજો, ફરી વાર પાછી જરૂર પડે છે તો કોઈને કામ લાગે, એટલે કે તમે જ રાખો ને, તમારા જેવો કોઈ બીજો દેખાય તમે જ આપજો, એમ કરીને મેં એને આપી. પણ એ ચાદર જોઈને મને એમ થયું કે આણે કેટલી સરસ રાખી. તો કબીર સાહેબ કહે છે જેવી હતી તેવી આપી, અને એના કરતાય વધારે સારી રીતની આપી શકાય પછી. કારણ કે જ્યારે ચાદર પ્રભુએ આપી આપણને બાલ્યાવસ્થામાં, ત્યારે તો વિકારો અંદર દબાયેલા હતા. હવે જ્યારે કબીર સાહેબ જેવા ચાદરો પાછી આપે ત્યારે વિકાર વગર નહીં કરીને આપે, વધારે એને પોલિશ કરીને આપે, જીવનની ચાદરને અલૌકિક બનાવીને આપે. પણ એ કબીર સાહેબની નમ્રતા છે, એટલે કે છે કે ભાઈ મેં વધારે સારી કરીને આપી, એમ કે તો ભગવાનનું ખરાબ દેખાય કે ભગવાને કેમ મેલી આપી હશે આને, એટલે કે તમે જેવી આપી તેવી હું તમને આપું છું. તમે મને જયારે નીચે મોકલ્યો ત્યારે હું સચ્ચિદાનંદ સ્વરૂપ હતો, સચ્ચિદાનંદ આત્મા, મારામાં માયા તો કામ કરતી જ નથી. બસ હવે હું તમને આ ચાદર જીવનની પાછી આપું છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, કેવી વાત છે. આપણે આ રીતે જો કરી શકીએ જીવનમાં રહ્યા પછી, તો પરમાત્માની કૃપાને અનુભવી શકાય અને પરમાત્મા પ્રસન્ન પણ થાય કે જગતમાં મોકલ્યો આને, તો એ રહ્યો, સારા કામો કર્યા એણે, અને એવા સારા કામો કર્યા છે કે જે જોઈને મારે પછતાવાનું નથી, દુઃખી થવાનું નથી. આપણે પ્રભુને કહી શકીએ પ્રભુ તમારી થાપણ છે આ જીવન, છે તમારી થાપણ, તમે મને વાપરવા માટે આપેલું છે, બગાડવા માટે આપ્યું નથી. તો આ જીવનને હું બને તેટલું સારું રાખું અને તે જીવન વળી પાછું તમને હું સુપ્રત કરું, તે વખતે હું કહી શકું, જ્યારે શરીર છોડીને જવાનું હોય ત્યારે કહી શકું પ્રભુ સંભાળી લો. તમારું આપેલું આ જીવન તમને ફરી હું સમર્પિત કરું છું, જરા સંભાળી લો. આવું હું કહી શકું એટલી તૈયારી તમે આ મનુષ્ય શરીરમાં કરી શકો. મનુષ્ય શરીરમાં બધી શક્યતાઓ છે. તમે આમાંથી નરમાંથી નારાયણ પણ બની શકો અને દેવમાંથી દાનવ પણ બની શકો. બધી શક્યતાઓ છે. તો એને માટે શાંતિ મેળવવા માટે સાધના કરવી પડે છે, નામ સ્મરણ કરવું પડે છે, તપ કરવું પડે છે, પ્રભુની કૃપાને પામવા માટે પુરુષાર્થ કરવો પડે છે અને જાગ્રત રહેવું પડે છે કે આપણી આ જીવનની ચાદર બગડી. બગાડવા માટે તો ઘણી વસ્તુ આપણી આજુબાજુ છે, લો કેટલી એ વસ્તુઓ છે બગાડવા માટે. એક ટેલિવિઝન જ જુઓ લો, ચાલો તો ટેલિવિઝન તમે જુઓ તો એમાં સારી વસ્તુઓ પણ નથી આવતી, એવું નથી. આવે છે રમતો, આવે છે બીજું, આવે છે જાહેર ખબરો, આવે છે ઘણી સારી વાતો. અમારા કાર્યક્રમો પણ ટેલિવિઝન પર ઘણી વાર આવે છે. હમણાં કેનેડામાં ટેલિવિઝન પર પ્રોગ્રામ મારો આવ્યો, આખા કેનેડામાં બધે જ માણસો જોયું. એવા સારા પ્રોગ્રામો પણ આવે છે, નથી આવતા એમ કંઈ. ન્યૂઝ પણ આવે છે પણ પાછું કંઈક બીજું એમાં આવે પણ, અને જે સારું તમે કેટલું જોયું હોય તે જલ્દી ભૂલાઈ જાય, પણ એક બે ખરાબ દ્રશ્યો જે આવે ને એ મગજ પર જલ્દી તમને યાદ રહી જાય. એક બેનને મેં પૂછેલું, તમે આખો વખત ટેલિવિઝન જ જોયા કરો, માતા પિતા બહાર જાય, છોકરા એકલા આવે સ્કૂલમાંથી એટલે આવીને તરત ટેલિવિઝન ચાલુ કરે, ચોપડી બોપડી વાંચવાનું કઈ. અમે કહીએ હવે જમો ને, ટાઈમ થયો, ખાઈ લો, ભૂખ્યા છો સવારના ગયેલા, તો કે થાય છે, ખાવાનું પણ ભૂલી ટેલિવિઝન. અને પછી માતા પિતાને આવવાનો ટાઈમ થાય એ જાણે, દરવાજો ખખડે એટલે તરત જ ટેલિવિઝન બંધ કરી દે, ચોપડી ઉઘાડે, ઉઘાડેલી રાખે ને પછી બહાર ઉઘાડવાની. એટલે માતા પિતા આવીને જોઈએ, છોકરાઓ ભણે છે, બહુ સારા છોકરા છે મારા. એક દિવસ મેં કહ્યું પછી, તમે ધારો છો તેવું નથી, તો આખો વખત ટેલિવિઝન જ જોયા. અને ટેલિવિઝન જોતા જોતા જે સ્ત્રીઓના બધા દ્રશ્યો આવે છે ને, વાળ કોઈના આવા કોઈના આવા, એવી નકલો એ કર્યા કરે બેન બેઠા બેઠા. એકવાર મેં એને પૂછ્યું પણ ખરું, મેં કહું ગમે છે તો કે મારે પણ આવા જ થવું છે, અત્યારથી તૈયારી કરું છું જોઈને ટેલિવિઝન. આ સ્થિતિ છે કેમ એવું છે ત્યારે ભાઈ, કે અમે તો એમ માનીએ એક ચોપડી જ વાંચ્યા કરે. મેં કહ્યું તમે આવો ત્યારે ઉઘાડે ચોપડી, બાકી બંધ જ હોય. અને માતા પિતાને શું કહે કે વાંચવામાં એટલો બધો રસ કે અમે તો ખાવામાં અમારો રસ નથી, હવે અમે ખાઈશું અત્યારથી વાંચતા. હવે એ જે જુએ છે એની અસરો માણસ પર થાય, સાંભળે તેની અસરો થાય, જેના સંગમાં આવે તેની અસરો થાય. આ બધા ધબ્બાઓ લાગે માણસને, ધબ્બાઓ લાગે. સારાના સંગમાં આવે તો સારી અસર થાય, સારાના સંગમાં ના આવે તો સારી અસર ન થાય. હવે આ દેશમાં તમે જુઓ છો ને, ધબ્બાઓ લાગવા માટેના ચાન્સીસ બહુ આ દેશમાં, તો આપણા ભારતમાં પણ કંઈ નથી, તકો એવી કાંઈ નહીં. અહીંયા જરા વધારે તકો ધબ્બા લાગવાની આપણને, અને ધબ્બા લગાડવા હોય તો સહેલાઈથી લાગી જાય. બોલો, બહુ ઝડપથી લાગી જાય છે ધબ્બાઓ, જરાક જાગ્રત ન હોઈએ તો. ધબ્બા લાગતા જ જાય, ક્યાંના ક્યાંય આપણે ચાલ્યા જઈએ. હમણાં કેનેડામાં હોતો તો ત્યાં મને માણસોએ કહ્યું કે ક્રિસ્ટમસ આવે ને એટલે અમે ભેગા થઈએ, બધા નાચવાનું જોઈએ, સજોડે બધા નાચે, એમાં પરણ્યા ન હોય તો નાચવા આવે, નાચે બધા બેન્ડ સાથે, ખૂબ નાચે, ખૂબ થાકે, પછી દારૂ માઉસ ખાવા ત્યાં જ બને ખાય બધા. અને પછીથી ચેન ચાળા ગમે તેની સાથે કરવાની છૂટ. એ દિવસે એવું નહીં જોવાનું કે આપણી પત્ની છે કે આપણા પતિ, કશું હું તો વિચારમાં પડી ગયું, લોકો આપણા ભારતવાસીઓ શું કરે છે આ યાર. ખરી વાત છે તો કે આ યોગેશ્વરજી તમારે એક વાર આવવા જેવું છે, એ તો આનંદ છે. જપ કહેવાય કે લોકો આવું, તો કે આ ક્રિસ્ટમસમાં અમારે આવું દરેક વર્ષે ચાલે, જગ્યા મળતી નથી એ વખતે, એટલા બધા માણસો કે ભેગા થાય છે આપણા ભારતના કુટુંબો ગુજરાતીઓ. તમે કોઈ ધિક્કાર છે તમને, તમે આ દેશમાં આવીને તમારી સભ્યતા, તમારી પરંપરાઓ, બધું ભૂલી ગયા. તમારા કરતા અહીંના લોકો સારા છે. તમે કેટલાક સુધરવા માંડ્યા, નાવા માંડ્યા, માઉસ છોડવા માંડ્યા, દારૂ છોડવા માંડ્યા, હરે કૃષ્ણ મુવમેન્ટમાં જોડાવા માંડ્યા, હરે કૃષ્ણ બોલવા માંડ્યા. અને તમે આવા નહોતા તે આવા થવા માંડ્યા કે આવું ચાલે છે વર્ષોથી. અમારે તો ચાલે કે ના જઈએ તો પછાત છીએ એમ ગણાઈએ, એટલે જવું પણ પડે. તો જ્યાં જ્યાં મારા પરિચયમાં માણસો આવ્યા ત્યાં ત્યાં મેં એમને સંકલ્પ કરાવ્યો કે હવેથી નહીં જવાનું, આવતી ક્રિસમસમાં નહીં જવાનું. તો બગડવાની તકો વધારે અહીંયા, આપણી ચાદરો બગડી જાય. જો જરાક જાગ્રત સાવધાન ન હોઈએ તો બગાડનારા પણ ઘણા અને બગડવાની તકો પણ ઘણી છે. પછી આપણે કબીર સાહેબ જેમ ના કહી શકીએ કે જેવી ચાદર આપી હતી તેવી હે પ્રભુ તમને હું પાછી સુપરત કરું. બહુ જાગ્રત રહેવું પડે, બહુ સાવધાન રહેવું પડે. અને આનંદ જીવનમાં પછી જે જાગ્રત રહે છે, સાવધાન રહે છે, એને આનંદ થાય છે, એને સુખ. જે સુખ પ્રવાહમાં વહેવામાં છે એના કરતા વધારે સુખ પ્રવાહને દૂરથી જોવામાં, પ્રવાહથી અલિપ્ત રહેવામાં. અને અલિપ્ત રહેવા માટે આપણને ભગવાનની ભક્તિ મદદ કરે, આત્મજ્ઞાન મદદ કરે, સત્સંગ મદદ કરે. એટલે આપણા મહાન સંતો બધા કહે છે કે તમે કલિકાળમાં બે જ કામ કરો, એક તો સત્સંગ કરો અને બીજું પ્રભુનું સ્મરણ કરો. બે કામ જો કરશો તો કલિકાળની અંદર તમે બચી શકશો કલિયુગના દોષોથી, જીવનની ચાદરને ચોખ્ખી રાખી શકશો. બને તો દાન કરજો, બને તો કોઈની મદદ કરજો, ન બને તો કાંઈ નહીં, પણ સત્સંગ અને સ્મરણ તો તમે કરજો જ. આપણા શાસ્ત્રો આપણને આ રસ્તો બતાવે, કબીર સાહેબે પણ એ રસ્તો બતાવ્યો છે.
ભજોરી ભૈયા રામ ગોવિંદ હરી,
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 રામ ગોવિંદ હરી, રામ
ગોવિંદ હરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી.
જપ તપ સાધન કછુ ના લાગત,
જપ તપ સાધન
ખરચ ત નહી ગઠરી,
ખરચ ત નહી ગઠરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી,
રામ ગોવિંદ હરી, રામ
ગોવિંદ હરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી.
સંતત સંપત સુખ કે કારણ,
સંતત સંપત સુખ કે કારણ,
જાસે ભૂલ પરી,
જાસે ભૂલ પરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી.
કહત કબીરા જા મુખ રામ નાહી,
કહત કબીરા જા મુખ રામ નાહી,
સો મુખ ધોલ ભરી,
સો મુખ ધોલ ભરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી,
રામ ગોવિંદ હરી, રામ
ગોવિંદ હરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી,
ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી,
ભજ भैया राम गोविंद हरि।
भजो रे भैया राम गोविंद हरि।
केटले जागृति पूर्वक जीवन जीवन बने तेटलु जीवन निर्मल बनावा माटे सावधान रहिए तो जीवन नो साचो आनंद आपने प्राप्त हमेशा विचारी अपना पूर्वजों के अपने क्या थी आए अपनी परंपराओ के अपने केवी रीते जीवीए तो आदर्श मानव छे नक्की थाय विचारी रीते ज श्वास लेवाने माटे ध्यान राखिए तो आपनो जीवन शांतिमय वधारे बनी शके। हवे मां सर्वेश्वरी પોતાના ભજન ને કાશે
વિચારી આજ મોઘું જીવન ચાલે છે
જો ને ધરી વિચારી દિવસે થાય ખાલી
તારી જીવન અમૃત પ્યાલી
તારી જીવન અમૃત પ્યાલી
તેને સ્વાદ લઈને માલી
તેને સ્વાદ લઈને માલી જીવન ચાલે છે
જો ને જરી વિચારી આજ મોઘું જીવન ચાલે છે
જો ને જરી વિચારી આજ મોઘું જીવન ચાલે છે દેવોને આતાયા
એના ગુણ ગવાયા
એવાયના ગુણ ગવાયા
એથી કહીએ પ્રભુને પામ્યા
એથી કહીએ પ્રભુને પામ્યા જીવન ચાલે છે
જો ને જરી વિચારી આજ મોઘું જીવન ચાલે છે
જો ને જરી વિચારી સંસાર તણી છે તારા
મનની ફેરવે મામાળા
મનની ફેરવે મામાળા
સર્વે દળ દર મટશે તારા
સર્વે દળ દર મટશે જીવન ચાલે છે
જો ને જરી વિચારી આજ મોઘું જીવન ચાલે છે
જો ને જરી વિચારી આજ મોઘું જીવન ચાલે છે सत्य दयानि सेवा भजने
पूर्णा विकार मन नाथ जने
पूर्णा विकार मन नाथ जने
साचो बन मन कर वचने
साचो बन मन कर जीवन चाले छे
जो ने जरी विचारियाज मोघु जीवन चाले छे
जो ने जरी विचारियाज मोघु जीवन चाले छे
कंचन जेवी काया
आवी कंचन जेवी काया
एथी तोड़ी बंधन साड़ा
एथी तोड़ी बंधन साड़ा
मेड़व शाश्वत शांति धारा
मेरव शाश्वत शांति धारा
मोघु जीवन चाले छे
मोघु जीवन चाले छे
जो ने जरी विचारी आज मोघु जीवन चाले छे
जो ने जरी विचारिया मोघु जीवन चाले छे
पागल प्रभुनी पाछळ बनता
पागल प्रभुनी पाछळ बनता
प्रभु
प्रभु ने स्वासो स्वासे जपता
कर जे दर्शन प्रेमे तपता
कर जे दर्शन प्रेमे तपता
मोघु जीवन चाले छे
मोघु जीवन चाले छे जो ने जरी विचारियाज मोघु जीवन चाले छे
मोघु जीवन चाले छे
मोघु जीवन चाले छे
भज मन गिरिधर लाल नटवर गोपाला
भज मन गिरिधर लाल नटवर गोपाला
भज मन गिरिधर लाल नटवर गोपाला
भज मन गिरिधर लाल नटवर
गोपाला
भज मन गिरिधर लाल नटवर
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते नारायणी नमो